તારીખ 27/11/1991 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોમગઢમાં થયેલ તત્વ ચર્ચા સવાલ નંબર 25
દ્રષ્ટિ પ્રકાર 17મો ગુરુદેવનો ભક્તિ કરે છે કે હે ગુરુદેવ, આપકી વાણી કા સ્પર્શ હોતે હી માનો વિશ્વ કે ઉત્તમ ઉત્તમ વસ્તુ કે પ્રાપ્તિ હોવી. આ એમને પોતાના અનુભવને વ્યક્ત કર્યો છે. વિશ્વમાં ઉત્તમમાં ઉત્તમ કોઈ વસ્તુ હોય તો પોતાનું પરમાત્મા પદ છે, નિજ પરમ સ્વરૂપ. એ ગુરુદેવની વાણીનો સ્પર્શ થતા જેની પ્રાપ્તિ થઈ ગઈ. ગુરુદેવની વાણીમાં નિમિત્તત્વ કેટલું મહાન છે કે જેના નિમિત્તે પરમાત્મ પદની પ્રાપ્તિ થાય. આ કોઈ ઉપમા અલંકાર નથી કે અતિશયોક્તિ નથી. જે હકીકત છે એ હકીકત લખી છે. ભક્તિમાં તો ગમે એટલો ઉપકાર ગાઈ શકાય છે, પણ આ તો એક હકીકત હતી. ભક્તિ કરી છે, ભક્તિ તો ગાંડી ગાલી ગમે એમ કરાય છે, એમ કરીને માણસ હળવું લઈ લે. પણ એવું નથી. આ તો એક હકીકત જ છે કે એમની વાણી સ્પર્શતા જ એમને ઉત્કૃષ્ટ વસ્તુની પ્રાપ્તિ થઈ ગઈ છે. અક્ષર દે રહી ગયો.
કેટલા પત્ર ફાડી ગયા?
હા, કેટલાક તો ફાટી ગયા છે, ફાડી નાખ્યા છે. મુક્ત હોને વાલા હું એક આશ્ચર્ય થાય. જે માણસ તદ્દન ગરીબ હોય અને ચક્રવર્તી પદની કલ્પના પણ ન આવે, એમ એકદમ પામરતાના પરિભ્રમણ કરતા જીવને સિદ્ધ પદની કલ્પના કેમ થાય? અને કેમ જ લાગે શું મુક્ત થવા આવે છે? અરે, શાસ્ત્રો મેં જીસ મુક્તિ કી ઇતની મહિમા બખાની હૈ ઉસે આપકે શબ્દ માત્ર ને ઇતના સરળ કર દિયા. શાસ્ત્રોમાં જે મુક્તિની એટલી મહિમા કરી છે કે એમ થાય કે આ તો કોઈ મોટા યોગીઓને માંડ માંડ મળતું હશે આવું કરતો. આપણું તો શું કામ હોય, આપણે શું ગજવું હશે એમ લાગે. પણ આપની વાણીથી તો આપણા તો શબ્દ માત્ર છે, મુક્તિ તો સરળ થઈ ગઈ, એમને તો હથેળીમાં દેખાય છે, મોક્ષ હથેળીમાં દેખાય છે, એટલો સરળ કરી દીધું. ક્યાં વિશ્વમાં અબ ઓર ભી કુછ ચાહના બાકી રહે ગઈ? તો હવે કોઈ વિશ્વની વસ્તુની કોઈ ચાહના બાકી રહે ખરી કે? પ્રશ્ન જ નથી. અરે, નિરીક્ષિક વસ્તુ પોતાનું સ્વરૂપ કે એમાં તો ઈચ્છાનો જ અભાવ છે. રાગ રહિત અતેન્દ્રિય આનંદ કા અપૂર્વ સ્વાદ અને અપૂર્વ સહજ જ્ઞાન કળા. એમ કરીને સ્વરૂપ ભાવના અને સ્વરૂપ ભક્તિ પણ કરી છે. ગુરુદેવ કહેતે હૈ ગુરુદેવ ના વચનો પકડી પકડીને પત્ર વિસ્તાર થી લેખે છે. ગુરુદેવ કહેતે હૈ કે મારું જ્ઞાન તત્વ જ મને ગમ્ય છે, ગમે તે ક્ષેત્ર હોય પણ પોતાના જ્ઞાનમાં જ વ્યાપીને રહ્યું છે. જ્ઞાને પુણ્ય પાપ શરીર કે નિમિત્તમાં અવગાહન કરતો નથી. જ્ઞાને પુણ્ય પાપ શરીર કે નિમિત્તમાં અવગાહન કરતો નથી પણ પોતાના જ્ઞાન સ્વરૂપી જગન મંડળમાં જ વ્યાપે છે. દેખી ગુરુદેવ કે જ્ઞાનાનંદ મસ્તી, ગુરુદેવના એટલા વચન ઉદ્ધરણ કરીને કહે છે કે જો જ્ઞાની તો આમ કહે છે કે મને તો મારું જ્ઞાન તત્વ જ ગમ્ય છે એટલે અનુભવ ગોચર થાય છે, મને બીજું કઈ જ્ઞાનમાં દેખાતું જ નથી, મારું જ્ઞાન તત્વ જ મને દેખાય છે. આત્મરસની મસ્તી છે, મારું જ્ઞાન તત્વ જ મને ગમ્ય છે, ગમે તે દ્રવ્ય ક્ષેત્ર હો, એથી શું હું તો મારા જ્ઞાનમાં વ્યાપીને રહ્યો છું, મારા જ્ઞાનને જ અનુભવું છું. હું ક્યાંય નાની ક્યાંય ઊભા નથી, પુણ્ય પાપમાં ઊભા નથી, શરીરમાં ઊભા નથી, નિમિત્તમાં ઊભા નથી, નિમિત્ત વચ્ચે ઊભા નથી.
એવી મસ્તીમાં જ્ઞાની કહે છે કે પરમાત્મા નથી.
એમ છે, જ્ઞાન રસના રસીલા જીવો ના એ વચનો છે, સાધારણ વાત નથી, સામાન્ય કોઈ વાત નથી. પણ પોતાના જ્ઞાન સ્વરૂપી ગગન મંડળમાં જ વ્યાપે છે. જ્ઞાની તો પોતાના જ્ઞાનરૂપી ગગન મંડળમાં વ્યાપેલા છે, એમાં વિહાર કરે છે. જોવું ગુરુદેવની જ્ઞાનાનંદ મસ્તી. ગુરુદેવ કી કથન શૈલી તો દેખો, મળી પાછળ ગુરુદેવના શબ્દો ઉપાડે છે. ગુરુદેવનો મહિમા કેવો કર્યો છે પત્રમાં. ગુરુદેવ કી કથન શૈલી તો દેખો, કહેતે હૈ કે અશુદ્ધતા રોકાઈ જાય છે એટલે કે અશુદ્ધતા પ્રગટ થતી નથી. અશુદ્ધતા રોકાઈ જાય છે એટલે કે અશુદ્ધતા પ્રગટ થતી નથી, તેને શુદ્ધતાને રોકતો એમ કહેવાય છે. એના માટે એમ કહેવાય છે કે શુદ્ધતાને રોકી લીધી. ખરેખર તો અશુદ્ધતા તો રોકાઈ જાય છે, અશુદ્ધતાને રોકવી પડતી નથી પણ રોકાઈ જાય છે, પ્રગટ જ થતી નથી. અભાન દશામે ચૈતન્ય ગાંઠ કર્મો કે સંગમે કભી ઇધર લુટકતી હૈ કભી ઉધર. આત્માના સ્વરૂપની અભાન દશામાં આખે આખો આત્મા, ચૈતન્ય ગાંઠ એટલે આખે આખો આત્મા, ક્યારેક આ બાજુ ઢળે છે તો ક્યારેક આ બાજુ ઢળે છે, ક્યારેક પુંજમાં ખેંચાઈ જાય છે, ક્યારેક પાપમાં ખેંચાઈ જાય છે. પર ભાન દશા મેં એસા બોધ હોતા હૈ કે અરે પરિણામ પરિણમ ગયા ઓર મેં યું કા યું રહ ગયા. આ તો એનો ખાસ ચર્ચાનું વચન હતું, પરિણામ પરિણમી ગયો ગયા ને હું એમને મરી ગયો, પરિણામ પરિણમી ગયા મેં યું કા યું રહી ગયા. પરિણામ ફરતા પરિણમે છે, ધ્રુવ ફરતા કે જેમ કોઈ મેરુ ફરતી પ્રદક્ષિણા કરે છે, અચળ છે એમ ધ્રુવ અચળ છે, પરિણામ પરિણમન થયા કરે છે, હું એમને મરી ગયો. એટલે મને કોઈ મારામાં અસર થવાનો પ્રશ્ન નથી, કોઈ વિકૃતિ આવવાનો પ્રશ્ન નથી. ઠોસપણું છે, અનંત ગુણની ગાંઠ ગાંસડી, ગુણનું ઢોકળું નહીં ગુણની ગાંસડી, નિવિડ સ્વભાવનો નિવિડ પિંડ એમ લેવું છે. અરે પરિણામ પરિણમ ગયા और मैं यूं का यूं ही रह गया, ऐसा मैं त्रिकाली नित्य ध्रुव अद्भुत रत्न हूँ। हूँ तो कोई अद्भुत रत्न छू जो सदाय ध्रुव त्रणे काले ध्रुव रहूं छू। आव मारु स्वरूप छे। गुरुदेव के चरणों में रत मुक्ति मंडली में मेरे उत्तर काल के स्थान का निश्चित भान है। भावना तेवी भावी से कि मारो भविष्य में उत्तर काल में तो हूँ गुरुदेव में मुक्ति मंडली में रहवानो छू। मारु स्थान क्या बीजे नहीं पर अरे यह तो जड़ पद है मेरा चैतन्य पद। बारनो क्षेत्र तो जड़ नो क्षेत्र है, मारू तो चैतन्य पद है। निज कल्पना थी कोटि शास्त्रो मात्र मन नो आमलो गुरुवर कहे छे ज्ञान तेने सर्वपद्य सम। कोई कल्पना करवा जेवी नथी, वास्तविकता थी दूर जवा जेवू नथी। अने जेने वास्तविक ज्ञान नथी ये करोड़ों कोटि शास्त्रों में छे अने विभिन्न प्रकारे कल्पना करे ने वस्तु स्वरूप तो कई चिंतन गम्य नहीं विचार गम्य नहीं एट कल्पना कर्या करे तो शास्त्र वाँची वाँची नाख्यू। आटला शास्त्रों वाँचा घना शास्त्रों वाँचा तो मन नो आमरो खाली उतार गुरु जे ज्ञान कहे जिनवर जे ज्ञान कहे ये कोई जुदी चीज है એના ઉપર ધ્યાન આપો એને સાંભળો એટલે એને લક્ષણ આવ્યું। અનુભવ લેખને મેં વ્યક્ત નહીં હો સકતા સબો પથ્થર સ્નેહ। અનુભવ છે એ કોઈ લખાણનો વિષય નથી કે એમાં વ્યક્ત થાય। આ પત્ર અહીંયા પૂરો થાય છે। આ પત્રમાં તો ગુરુદેવના વચનો પકડી પકડીને ઘણો વિસ્તાર કર્યો છે, 3.5 પેજ નો પત્ર છે।
પરિણામ પરિણમી ગયા મેં તો યુ કા યુ રહ ગયા, એમાં તો પરિણામ ને તો બાદ જ કરી નાખ્યું, ગૌણ પણ નથી કર્યું, પરિણામ ને તો બાદબાકી જ કરી નાખ્યું
છે કે દ્રષ્ટિમાં તો બાદબાકી થઈ જ જાય છે। દ્રષ્ટિ ક્યાં એને વિષય કરે છે? દ્રષ્ટિ તો પરિણામ બાદ કરીને જ પોતાના સ્વરૂપને શ્રદ્ધે છે। દ્રષ્ટિના વિષયમાં પરિણામ આવે છે એ વાત છે જ નહીં, એ વાત ગ્રહિત મિથ્યાત્મક છે।
વાક્યમાં જોર બહુ જ
પ્રમાણના વિષયમાં પરિણામ આવે છે પણ દ્રષ્ટિના વિષયમાં પરિણામ નથી આવતા। તો જેને શુદ્ધ શ્રદ્ધાન કરવું છે, શુદ્ધ સ્વરૂપનું શ્રદ્ધાન કરવું છે, એને જો તો દ્રષ્ટિના વિષય ઉપર આપતા દ્રષ્ટિપ થશે, પ્રમાણના વિષય ઉપર જોર આપતા કેવી રીતે થશે, શ્રદ્ધાન કેવી રીતે થશે? માટે શ્રદ્ધાન થવા માટે પ્રમાણનો વિષય માત્ર જાણવામાં લેવો પણ અવલંબનમાં ન લેવો એ પ્રકારમાં ચોક્કસ આવવું જોઈએ, નહીં તો શ્રદ્ધાન તો નહીં થાય પણ શ્રદ્ધાન નહીં થવાની પરિસ્થિતિ વધારે મજબૂત થશે। આમ છે ચોક્કસ, કેમ કે જોર ઉગી જાય એટલે પ્રયોજનભૂત ભૂલ કરી છે, પ્રયોજનભૂતમાં ભૂલ બુદ્ધિપૂર્વક ની એટલે ગ્રહિતમાં જાય। આમ કોઈને અજૈન કયો કે મુસલમાન કયો તો ખરાબ લાગે, પણ વર્ગ એક જ છે ગ્રહિત મિથ્યાત્મા।
કેટલામો
પત્ર? હે 14 18માં પાને છે મારે પ્રથમ અનુભવ દશા એમને કર્યો છે એમ કે છે. આ પત્ર માં એમણે પોતાના સ્વાનુભવ નું થઈ શકે એટલું વર્ણન કર્યું છે. સ્વાનુભવ નું વર્ણન તો પરિપૂર્ણ તો થઈ શકે એવી વસ્તુ સ્થિતિ નથી. વચન અગોચર વસ્તુ છે, આમ તો મન અગોચર મનાતીત વસ્તુ છે, વચનાતીત મનાતીત અચિંતી વસ્તુ છે સ્વાનુભવ. પણ કથનચિત વચન ગોચર છે અલ્પ માત્રામાં. એટલે એમણે પણ પોતાની શક્તિ અનુસાર વર્ણન કર્યું છે. ઓહો બિના વિકલ્પ કા કોરા આનંદ હી આનંદ, ત્રિકાલી ગુબ્બારે કો પૂર્ણ ફુલાયે બિના, કૌંસમાં લખ્યું છે વિકસિત કિયે બિના, અબ એક ક્ષણ ભી ચેન નહીં હૈ. કે જ્યારે અનુભવ થાય છે ત્યારે વિકલ્પ વિનાનો એકલો આનંદ, આનંદ 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 પ્રદેશે પ્રદેશે આનંદ વ્યાપી જાય છે. અને એ આનંદ છે એ નિર્વિકલ્પ આનંદ છે. આટલા આનંદ શબ્દ અને નિર્વિકલ્પ આનંદ શબ્દ, આથી વધારે કહેવાની કોઈ પરિસ્થિતિ નથી આ વિષયને. બિના વિકલ્પ કા કોરા આનંદ, ત્રિકાલી ગુબ્બારે કો પૂર્ણ ફુલાયે બિના. એટલે પરિણમન જે આવ્યું એ હવે આ પરિણમન જે જાતનું આવ્યું એવું પૂરેપૂરું જે ત્રિકાળીમાં છે એટલું, સ્વભાવ તો પરિપૂર્ણ છે તો એનો પૂરો વિકાસ થાય એટલે પૂર્ણ પરિણમન પ્રગટ થાય. નહીં થાય ત્યાં સુધી અબ એક ક્ષણ ભી ચેન નહીં હૈ, એક ક્ષણ પણ મને ચેન નહીં પડે.
ગુબ્બારે તો ફુલાયે બિના ત્યાં શું કહેવાય,
એટલે શું છે પરિણામ? એટલે એમને એમ ગુબ્બારે કો ફુલાયે બિના એનો પોતે જ અર્થ કર્યો છે કૌંસમાં, કે પરિણામને પૂર્ણપણે વિકસિત કર્યા વિના, પરિણામની પૂર્ણતા પ્રગટ કર્યા વિના.
પરિણામે વિકસિત એટલે શુદ્ધતાની અપેક્ષા,
એટલે માનો કે સિદ્ધ દશા, સિદ્ધ દશા. મને મારા સ્વરૂપનો અનુભવ થયો, આનંદ આવ્યો, હવે અંદર જોયું છું જે સ્વરૂપનો અનુભવ થયો એ સ્વરૂપમાં અનંત આનંદનો ભંડાર ભરેલો જોયો. હવે આ પૂરેપૂરો ભંડાર અનુભવમાં લીધા વિના મને હવે ચેન નહીં પડે, હવે આમાંથી થોડુંક મળે ને બાકીનું ન મળે, ધીમી ધારે અમૃત પીવાય નહીં પાડે, નહીં પોસાય એમ કે છે. દ્રષ્ટિનો વિષય તો પૂરો દ્રષ્ટિએ કબજો કરી લીધો, હવે એવું જ પરિણમન બધા ગુણોનું જેવું સ્વરૂપ છે એ તો શક્તિરૂપ છે. દ્રષ્ટિનો વિષય તો શક્તિરૂપ છે, હવે વ્યક્ત જ નહીં થાય ત્યાં સુધી મને ચાર નહીં પડે એમ કે છે. એવું જ પરિણમન થાય ત્યારે મને ચાર પડશે એમ કહું. ગુરુદેવ એક દ્રષ્ટાંત આપતા હતા આમાં છે, બેનશ્રીના વચનામૃતમાં છે આ દ્રષ્ટાંત, કે ચક્રવર્તીને આયુધ શાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થાય છે તો એ કઈ બેસી નથી રહેતા. જ્યારે મોટી આયુધ શાળા હોય છે જેની અંદર બધા અસ્ત્ર શસ્ત્ર હોય, એમાં એનો એક ઘણા માણસો એની અંદર કર્મચારી તરીકે હોય, એનો એક મોટો હેડ હોય સુપ્રિન્ટેન્ડન્ટ, મિલિટરીનો સુપ્રિન્ટેન્ડન્ટ હોય ને એવી રીતે, ચક્ર રત્ન તો એક દૈવી વસ્તુ છે, લબ્ધિ. જ્યાં ચક્ર રત્નની ઉત્પત્તિ થઈ તો એ કહેવા આવે એના મહેલમાં, મહારાજ અયોધ્યામાં તો ચક્ર રત્નની ઉત્પત્તિ થઈ છે. તો તરત જ એને પુનઃ ઉદય શરૂ થયો, છ ખંડના પુનઃ ઉદય. વારસાગત નથી છ ખંડ કોઈ ચક્રવર્તીને, પોતે મેળવે છે જીતીને. તરત જ એને વિકલ્પ આવે છે, સમ્યક દ્રષ્ટિ હોય, ચાલો તૈયારી કરો છ ખંડ જીતવાની. હવે ચક્રવર્તી આવી ગયો, જાસુ નિરાતે હવે ગમે તારે, હમણાં છ બાર મહિના લહેર કરો એવું નથી. ચક્રવર્તી આવી ગયું છે હવે હું નહીં આવ્યું એટલે તરત ઉપડે એમ. સમ્યક દર્શન નું ચક્ર આવ્યું હાથમાં, પૂર્ણતાની તૈયારી કરો. પૂર્ણતા પ્રાપ્ત કર્યા બધું પછી ચેન નથી, વચ્ચે વિશ્રામ નથી કે વચ્ચે વિસામો નથી. હવે એક ક્ષણ બી ચેન નહીં હૈ. ધ્યાનસ્થ અવસ્થા મેં બેઠા હુઆ, હવે પોતાની વાત લખે છે અંગત, કે ધ્યાનસ્થ અવસ્થા મેં બેઠા હુઆ અથા જ્ઞાન સમુદ્ર વો ઉસમે હી સહજ કેલી એસા અનુભવ માનો મેં હી મેં હું. બસ એ અનુભવની વાત છે, મેં હી મેં હું. આનંદ કી ઘૂંટે પીએ જા રહા હું ધ્યાનસ્થ અવસ્થા મેં. ધ્યાનસ્થ અવસ્થામાં બેસતા અથા જ્ઞાનનો જે સમુદ્ર છે એમાં પોતે સહજ કેલી કરે છે, હમણતા કરે છે જ્ઞાનના સમુદ્રની અંદર, અથાગ જ્ઞાનના સમુદ્રની અંદર કેલી કરે છે.
નિર્વિકલ્પ દશાથી સવિકલ્પ આત્મા આયા પછી નિર્વિકલ્પ દશાનું વર્ણન કરે છે.
આ પત્ર એમણે નિર્વિકલ્પ દશામાંથી નીકળ્યા પછી તરત લખેલો છે. ધોપયુગમાંથી બહાર આવ્યા પછી તરત જ લખેલો છે. એટલે કે ધ્યાનસ્થ અવસ્થામાં બેઠો તો અથાગ જ્ઞાનનો સમુદ્ર છે એમાં સહેજ પરિણામની કેલી ચાલતી હતી. બસ અનુભવમાં એક પોતા સિવાય બીજો કોઈ હતો નહીં, મેં હી મેં હું. અને એક પછી એક આનંદના ઘૂંટડા પીવાતા હતા. એ આનંદનું વર્ણન કરતા એક જગ્યાએ ચર્ચામાં લખે છે કે જેમ કોઈ તરસા માણસને શેરડીનો ઠંડો મીઠો રસ મળી જાય ને ઘટક ઘટક પીએ અને તૃપ્તિ થાય, એમ આનંદના એક પછી એક ઘૂંટ પીવાય છે. વિધાજ કરું છું આનંદ કી ઘૂંટે પીએ જા રહા હું. અરે રે વૃત્તિ આનંદ સે ચ્યુત હોને લગી. પણ એ તો થોડીક ટાઈમ થોડોક ટાઈમે ચાલે છે. એટલે વૃત્તિ ત્યાંથી ચ્યુત થાય છે. અરે રે વૃત્તિ આનંદ સે ચ્યુત હોને લગી પર વારે પુરુષાર્થ. પાછો પુરુષાર્થનું જોર થયું. તુને સાથે રહી ઉગ્રતા કા સંકલ્પ ક્યા. પુરુષાર્થ હતો તો વધારે જોર કર્યું કે નહીં આમાંથી બહાર જવું નથી. એટલે એમાં શું થયું છે કે આ નિર્વિકલ્પ દશામાં જે નિર્વિકલ્પ સંવેદન અને આનંદ છે એની તારતમ્યતામાં તેજી મંદી તેજી એવો પ્રકાર ભેજો લાગે છે. વૃત્તિ આનંદ છે છ્યુત હોને લગી પર વારે પુરુષાર્થ તુને સાથ રહી ઉગ્રતા કા સંકલ્પ ક્યા. તો પુરુષાર્થ વળી તેજ થયો, એવો તેજ થયો कि मानो अथा के था सदैव के लिए एक ही बार में पूरी ले लेगा। અંતર એકાગ્રતા નો અભ્યાસ બહુ હતો આ અનુભવ ની અંદર, કઈક નિર્વિકલ્પ અનુભવ થયા પછી છૂટવાની તૈયારી થઈ હશે ને એમાં ઉગ્રતા એ પુરુષાર્થમાં પછી એકાગ્રતા વધી હશે કે જેને હવે તો કેવળ જ્ઞાન લેવું છે, જેને લઈ લેવા છે કેવળ જ્ઞાન,
એનો સમય પણ લંબાણો હોય ને
છે કે અનંત કાળના કર્મો બાંધતો બાંધતો જીવ આવ્યો છે તો કેવા સંસ્કારો નાખ્યા હશે એને બાળવા માટે આવા બધા ધ્યાનાગ્નિના ભડકા કામ કરે છે. આમાં કઈ
આવું આવે
જ્યાં દ્રષ્ટિનું પરિણમન છે ત્યારે એ દ્રષ્ટિનો વિષય કેવળ જ્ઞાન થી અનંત ગુણ વિશિષ્ટ છે એટલે કેવળ જ્ઞાન ની તમા રહેતી નથી, પરવા રહેતી નથી, એ પણ એક પરિણમન છે. બીજું એક પણ એ પણ પરિણમન છે કે જેમાં કેવળ જ્ઞાન થી અનંતમય ભાગે વસ્તુ પરિણમન ની અવસ્થા છે, તો બે છે કે નહીં? એક કાળે છે કે વારા ફરતી છે, બસ તો બે ની અભિવ્યક્તિ કરે છે, એમાં શું ખોટું છે? બે પ્રકારના પરિણામાંશ છે અને બંનેની વાત આવે છે, આમાં આપણને શું વિરોધતા લાગવાની કારણ છે? નાની સુખી છે, નાની તો સુખી છે પણ જેટલો રાગ છે એટલું દુઃખ પણ છે કે નહીં? તો બે વાત આવવાની, પછી કોઈ એક પકડે ને બીજીનો વિરોધ કરે તો એ સમજતા નથી એમ છે.
આ જે ગુણ થાય છે એ અનંત ગુણ એક સાથે પ્રેરણ કરે છે અને પર્યાયના બે ભાગ
સમાધાન ન થાય, કેમ કે એને વિરુદ્ધતા ભાષે છે. દશામાં એવી ત્રિપટી દશા છે જ, તે પણ બેનસિંગના વચનામૃતમાં બધો ખુલાસો આવ્યો છે, એક ત્રિપટી દશા છે જ, બે પટી નથી, એક પટી નથી, ત્રિપટી દશા છે.
કપડા પહેરે તો શું રામ મુનિ દશા નથી, કેવી રીતે આ બધા જ્ઞાન આવી સ્થિતિ થાય છે?
અહિયાં એ સિદ્ધાંત જ્ઞાન ગૌણ થઈ જાય છે અને અનુભવી પુરુષને અહીંયા એનો દોષ નથી લાગતો. બિન અનુભવી હોય તો ગ્રહિત મિથ્યાત્મનો દોષ લાગે, અનુભવીને દોષ નથી
લાગતો.
જેને લાખોના દાન દીધા હોય કોઈ જગ્યાએ 25 રૂપિયા નોંધાવાને ના પાડે, અત્યારની વ્યાજ હું નહીં લખાવું, સાહેબ નો મૂડ નથી અત્યારે, હવે હવે અત્યારે માથા કૂટ નહીં કરવાનું, જરાક મૂડમાં હશે ત્યારે ફરીને જશે, પછી ભલે 2500 લખાવી દે, પણ એને લોભ્યો છે એમ કહેવાય ને, કહેવાય 25 રૂપિયા નો આ લોભ્યો માણસ લાગે છે એવું કહેવાય કઈ? ઓળખે છે કારણ કે તો લાખોના દાન દીધા છે અને દઈ દઈએ એમ છે. એમ જેને અનુભવ લીધો એનો પુરુષાર્થ જે થયો એ પુરુષાર્થમાં રાગનો એક સૂક્ષ્મ કણ છેલ્લે છેલ્લે હારે હોય છે. અંતર્જલ્પ જે હું શુદ્ધ છું, એક છું, અભેદ છું, પૂર્ણ છું, નાયક છું, એવા કોક ને કોક ભેદ નો સૂક્ષ્મ વિકલ્પ હોય છે એને ઓળંગી ગયા નિશ્ચય એના પક્ષને પણ. એટલું જ એને પુરુષાર્થનું પરાક્રમ કર્યું. એને તમે કહો કપડાં પહેર્યા છે ને કેવળ જ્ઞાનની કેમ વાત કરીએ છે? અરે સ્ત્રી પર્યાય તો કેવળ જ્ઞાનનો વિકલ્પ આવે. કેમ કે એને તો નજર સામે બધું દેખાય છે. કેવળ જ્ઞાનનો પિંડ એને હાથળીમાં છે. પછી એ કેવળ જ્ઞાન કઈ મોટી વાત હતી? વિકલ્પ નથી, એ આત્મા છે. પછી ગ્રસ્ત નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, એ આત્મા જ છે, કેવળ આત્મા છે એમ છે. ખરેખર આમ છતાં મર્યાદા તો વસ્તુ સ્થિતિની છે, કંઈ છૂટતી નથી. આ તો એ જોર છે એની અભિવ્યક્તિ છે. જોર કેવું હતું એની અભિવ્યક્તિ છે. તારતમ્યતાનો અભિવ્યક્તિ છે કે કેટલો પુરુષાર્થ હતો એ વખતે, કેટલું જોર હતું. શું કે એક વાર એને ભૂલાવી દઈએ આજુબાજુની પરિસ્થિતિને, ચૂકાવી દઈએ. કેવળ જ્ઞાન લઈ લેશું હું. કેવળ જ્ઞાન તો અંતર એકાગ્રતાથી આવે છે, અંતર્મૂર્તની એકાગ્રતા. તો એકાગ્રતા જેને કરતા આવડી અને જેને એમ લાગે છે કે હું ધારું તો કરી શકું છું, નથી કરી શકું એને અશક્ય નથી લાગતું, અજેણું નથી લાગતું, તો શું કરો કેવળ જ્ઞાન ઉત્પન્નનું અમને એમ કહે છે. જોર એમ આવે છે, લઈ લેશો એમ કહે છે. ભલે એ વખતે આવતું નથી, ભાવમાં આવતું નથી,
ખબર છે,
પણ એને જ આવે છે. આવું જોર હોય એને જલ્દી આવે છે, બીજાને ના આવે એમ છે. બિલકુલ સવાલ જ નથી ને, પૂછું ને. એટલે એને 25 રૂપિયા ના પાડનારા લોભિયા ન કહેવાય ને. એમ પર્યાય નો આટલું ભાવ આવે કેવળ જ્ઞાન નો, તો એને પર્યાય દ્રષ્ટિ ન કહેવાય ત્યાં એમ છે. કેમ કે દ્રવ દ્રષ્ટિમાં ઉભા રહીને વાત કરે છે, એને પર્યાય દ્રષ્ટિ પણ લાગુ નથી પડતું. આપને ખબર નથી, તમે જૂના માણસ છો. ડાયરી વાંચે તે દિવસે જ વાત થઈ હતી. હું જે દિવસે ડાયરી વાંચી પછી ગયા પૂરું કરે બહુ જોર થી પ્રવેશ છે. પ્રવેશ ની આજુબાજુ નું દીકરી લખવાનું હતું આગલા સમય બહુ જોર થી પ્રવેશ છે. ભાવ અપેક્ષા એટલે એટલો બધો અંદર પુરુષાર્થ નું જોર કામ કરે છે. મુનિ દશા દ્રવ્ય નથી, પણ એના ભાવે તો મુનિ દશા ન હોય. કેમ કે દેહ ને ભૂલી જાય છે, એવું બધું થઈ જાય છે. બે ત્રણ વખત આપણે વાત ચાલી કે અહીંયા ભાવ ચારિત્ર પ્રગટતું નથી. છઠ્ઠા સાતમા ગુણસ્થાનનું ભાવ ચારિત્ર પ્રગટતું નથી, પણ અચારિત્રના મૂળિયા બળી જાય છે. દેખાતું નથી કોઈને ચારિત્ર, લીલા બાંદડા દેખાય, દાળા પાકડા
દેખાતો નથી ચારિત્ર, સંભળ્યા પડી ગયા. પ્રયત્ન પણ કર્યો છે, 30મા વર્ષ પછી જંગલમાં પહેલા જતા હતા, આમ તો ઉતારો જંગલમાં રાખતા હતા અને પછવ્યા જતા હતા, તો એ ઉતારો છોડીને નીકળી જતા હતા અને ખાવા પીવાનું પણ એવું નહીવત કરી નાખ્યું, નહીવત કરી નાખ્યું. એ પ્રયોગ એમણે ચારિત્રમાં આવવાના કરેલા છે, વસ્તુ સ્થિતિ પ્રમાણે કામ થાય. એટલે છેલ્લે છેલ્લે લખ્યું ને કે સૌરાનું રણ વચમાં આવી ગયું અને પગે નિકાચિત થા ગ્રહણ કર્યો, સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, વસ્તુ સ્વરૂપ અન્યથા થતું નથી. વસ્તુ સ્થિતિનો સ્વીકાર કરી લીધો ને, ભાવના ગમે એટલી જોરદાર આવે, પુરસાદ ગમે એટલો ઉછળે, પણ વસ્તુ સ્વરૂપ અન્યથા થતું નથી એ છેલ્લે લખી નાખ્યું. માનો અથાકે થા સદૈવ કે લીએ એક બાર મે હી પૂરી લે લેગા, પ્રદેશ પ્રદેશ વ્યક્ત કર દેગા, સહજ આનંદ છે એક ક્ષણ ભી નહીં હટને દેગા. પછી તો છે એ કાંઈ શું જવાનું, પરમાનંદ છે એ તો સદા એમને એમ રહેશે. એવો જાણે પુરુષાર્થ ઉછળ્યો, એવો પુરુષાર્થે ઉછાળો ખાધો, પર અરે યોગ્યતા જો પર અરે યોગ્યતા તુને પૂર્ણતા કે સંકલ્પ કા સાથ નહીં દિયા, અરે યોગ્યતા તુને પૂર્ણતા કે સંકલ્પ કા સાથ નહીં દેકર અંત મેં ચ્યુત કરા હી તો દિયા. સવિકલ્પ દશામાં યોગ્યતા એ લાવી દીધા તો ફિર ઇસકા દંડ ભી ભોગવના પડેગા.
હાથ ઉડી ગયા, હાથ ને ઉડાડી દીધો,
જાણે કેવળ જ્ઞાન લઈ લો, પણ યોગ્યતા એ કઈ સાથ આપ્યો નહીં. પુરુષાર્થ તો થા સારો ઉછળ્યો, પણ યોગ્યતા એ સાથ આપ્યો નહીં. શું છે કે આવા પ્રકારનો પુરુષાર્થ જો છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં ઉપડે, હાથમા ગુણ સ્થાનમાં, તો શ્રેણીએ ચડી જાય છે મુનિરાજ. પણ આ તો યોગ્યતા જ નહોતી. અહીંયા એમણે એ વર્ણન પૂરું કર્યું છે, આ જગ્યાએ પૂરું થાય છે. પછી તો થોડી વ્યાવહારિક વાત લખી છે. યોગ્યતા નથી ને, ક્ષાયિક માં આવી જાય, કોઈ ક્ષાયિક સંકેત માં આવી જાય. અમે ઇન્દ્રોંદર લાલુભાઈ ની ચર્ચા કરતા હતા ત્યારે એવી કરતા હતા, આપને લિખા કે શાંતિ છે, પત્ર લિખને કે ફુરસત નહીં હૈ ક્યા, અભી શાંતિ હી હૈ યે બતાને હૈ તો સમાપ્ત કિયે બાદ. એટલે નીચે લિખિતન કરી નાખ્યા પછી બે લીટી લખી છે કે વિકલ્પ થયો છે એ લખું છું. સહજ વિકલ્પ જે થયો છે કે પર્યાય એક ઓર સે પ્રવેશ કરતી હુઈ દિખતી હૈ, દૂસરી ઓર સે રમતી હુઈ દિખતી હૈ, તીસરી ઓર સે ઉભરતી હુઈ દિખતી હૈ. વસ્તુ વિચિત્ર હૈ. એટલે એક પર્યાયને અનેક ધર્મ છે એમના આ ત્રણ ધર્મની વાત કરે છે. આપણે આવે છે 75-79 ગાથા છે, કર્તા કર્મ અધિકાર 75-76-77-78-79 પાંચ ગાથા, પ્રાપ્ય વિકારી અને નિવર્ત, એક જ પર્યાયના ત્રણ પડખા છે. એમ અહીંયા એક જ પર્યાય જાણે ઉત્પન્ન થઈ છે ત્યારે એનો પ્રવેશ દેખાય છે. એની તારતમ્યતા જોઈએ ત્યારે એ આત્મામાં રમતી દેખાય છે. ત્રીજી બાજુથી જોઈએ છીએ તો પહેલા કરતા શુદ્ધિ વધી ગઈ હતી, જાણે ખુલતી જાય છે, જ્ઞાન પણ નિર્મળ થતું જાય છે, જાણે ઉઘડતી ગુણો બધા ઉઘડતા જાય છે. એક બાજુથી એનો વિકાસ દેખાય છે, બીજી બાજુથી એની રમણતા દેખાય છે, એક બાજુથી એનો પ્રવેશ દેખાય છે. એવા તો અનેક ધર્મ છે, તો બે ત્રણ ધર્મની વાત હોય. એક પર્યાયને તો અનંત ધર્મ છે, ગમે એટલા ધર્મની વાત થાય. વસ્તુ વિચિત્ર હે એટલે અનેક પડખા છે. એક વસ્તુ કઈ એક ધર્મ વાળી નથી, વિચિત્ર કે અનેક પ્રકાર એની અંદર રહેલા છે એને વિચિત્ર કહે છે. જ્ઞાતા થઈ જાય છે અને એવું છે એ પ્રેક્ષક થઈ જાય છે. ગુરુદેવ નતા કેતા કે બધા નાથ સંસારને અમે જાણીએ છીએ, નાચતા નથી એટલું જ છે, કે બધા નાચની ખબર છે. આજે કેવી વાત કરતા હતા ટેપમાં, એ બધી ખબર છે કે ભલે કે અમે એ પાઠ નથી ભેજવો કે, પણ બધું શું સંસારમાં ચાલે છે એ ખબર છે કે
જાણીએ છીએ,
જાણી લીધું નાતા રહી જાય છે. એના પણ જ્ઞાતા છે, એના પણ જ્ઞાતા છે. પરિણામમાં જે જે પ્રકાર થશે એના જ્ઞાતા જ રહી જાય છે, કેમ કે કાંઠે ઉભા છે ને, પરિણામના પ્રભાવમાં તણાતા નથી, કાંઠે ઉભા છે. ધ્રુવમાં હું પણ થઈ ગયું એટલે મધ્યસ્થ થઈ ગયા. એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ હોય તો અવલોકનમાં આવે, એમના જ્ઞાનની અપેક્ષા સ્વભાવની અપેક્ષા એ તો સ્થૂળ છે, દોષના પરિણામ તો સ્થૂળ છે. એમ તો બધું અવલોકનની અંદર, અવલોકન બહાર નથી જતું. એક બાજુથી કે રાગને તોડવો નથી ને ગુણને પ્રગટ કરવો નથી, બીજી બાજુથી કે રાગ તો હે પણ વર્તે છે અને આત્મા જ્ઞાનમાં ઉપાદેય પણ વર્તે છે. એક બાજુ કે ના અમે તો ના જ્ઞાતા જ છીએ, બે પ્રકારના પરિણામ અંશ છે. એટલે કઈ વાત આવે છે, બે પ્રકાર છે પરિણામ અંશમાં.